આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. રવિવારે પૂરી થયેલ G7 બેઠકના છેલ્લા દિવસે ક્લાઇમેટ ચેન્જનો વિષય કેન્દ્ર સ્થાને રહ્યો હતો. સાતેય વિકસિત દેશોએ શું પગલાં લેવાની જરૂર છે અને નહીં લે તો ભાવિ કેટલું અંધકારમય બની શકે છે તેની ચર્ચા કરવામાં આવી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં થોડા જ સમય અગાઉ જ 60થી વધુ સુપરમાર્કેટ અને કેટલાક મોટા ઉદ્યોગોએ પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવાની યોજના બનાવી છે. દરેક રાજ્ય સરકાર પણ તેમની રીતે આ દિશામાં આગળ વધી રહી છે. આવો જોઈએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયામાં આવી રહેલા ફેરફારની વિગતો.
SBS રેડિયો સમાચાર, સાંપ્રત ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો આપની ભાષામાં. જોડાઓ અમારી સાથે વાતચીતમાં sbs.com.au/ગુજરાતી.
લંડન ખાતે એકઠા થયેલા 7 વિકસિત દેશના વડાઓને G7 બેઠક અંતર્ગત પર્યાવરણ પ્રેમી સર ડેવિડ એટનબરોએ સૌપ્રથમ સંબોધ્યા હતા.
If the 7 nations you represent make halving global emissions this decade, wherever they are emitted, your top priority, we can shift in time. If we support the less wealthy and those that supply us with goods we ourselves no longer manufacture to grow sustainably, then our world will become more equal. If the wealthiest fund and support developing nations on their path to net zero, then our global transition will be a just one. If we achieve this, we won't just have stopped climate change, we will have built a cleaner, fairer world with sustainable economies and a biosphere that can support civilizations for generations to come. The global leadership of this decade could create a legacy that will last millennia.
ધનવાન દેશો માત્ર ઘર આંગણે જ નહીં, પરંતુ જે ઉત્પાદન અન્ય દેશમાં કરાવે છે તે ઉત્પાદન પ્રક્રિયામાં પણ કાર્બન ઉત્સર્જન ઘટે તેની જવાબદારી ધનવાન દેશો ઉઠાવે, તેમ સર ડેવિડ એટનબરોએ સલાહ આપી. વિકસિત દેશોનું વાતાવરણ સ્વચ્છ બનાવવા ગરીબ દેશોમાં પ્રદૂષણ વધારવું ન્યાય નથી, એવી ટિપ્પણી તેમણે કરી હતી. G7ના નેતાઓએ અગાઉ વચન આપ્યા મુજબ $130 બિલિયનની મદદ હવે ખરેખર ગરીબ દેશોના હાથમાં પહોંચાડવાની ભાંયદારી આપી છે. તો ઓસ્ટ્રેલિયામાં હજી થોડા સમય પહેલાં 60 જેટલા સુપરમાર્કેટ અને વિવિધ ઉદ્યોગોએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવાનું વચન આપ્યું છે. દર વર્ષે પર્યાવરણમાં ઠલવાતા 800,000 ટન પ્લાસ્ટિકમાં નોંધપાત્ર ઘટાડો લાવવાની આ ઝુંબેશમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની કંપનીઓ સાથે મળીને કામ કરશે, જેમાં કોલ્સ, વુલવર્થ્સ અને આલ્ડીનો પણ સમાવેશ છે. 2025 સુધીમાં બિનજરૂરી પ્લાસ્ટિક પેકેજિંગ બંધ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. તો જે વસ્તુ માટે પ્લાસ્ટિક પેકેજિંગ અનિવાર્ય છે તેને માટે રીયુઝેબલ અથવા રિસાયકલેબલ અને કોમ્પોસ્ટેબલ, જમીનમાં ભળી શકે, ખાતર બની શકે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે. પર્થ સ્થિત સંસ્થા મિડેરુ ફાઉન્ડેશનનો રિપોર્ટ જણાવે છે કે વિશ્વની માત્ર 20 કંપનીઓ 55% પ્લાસ્ટિકનો કચરો ઊભો કરે છે. તે ઉપરાંત વ્યક્તિગત ધોરણે આપણે બધા તેમાં ઉમેરો કરી રહ્યા છીએ, પરંતુ દરેક દેશમાં પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ એકસરખું નથી, તેમ દરેક દેશ પાસે પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવાની ક્ષમતા પણ એકસરખી નથી. દાખલા તરીકે પેસિફિક ટાપુના દેશોમાં નિયમિત કચરો એકઠો કરવામાં આવતો નથી, એટલે અન્ય કચરાની સાથે પ્લાસ્ટિક વેસ્ટ પણ જમીનમાં કે દરિયામાં ભળે છે. નેસ્લે કંપનીના સચિવ માર્ગરેટ સ્ટુઅર્ટ જણાવે છે કે તેમના ઉત્પાદનોનું પેકેજિંગ રિસાયકલ કરી શકાતું હોય તો પણ એ કચરો એકઠો કરવામાં ન આવે ત્યારે પ્રદૂષણમાં વધારો કરે છે.
Some countries don't have access to recycling. They don't have curbside collection. They may not even have waste collection systems at all. And so we need to work within those parameters to work out what is going to work in that environment to find good solutions for packaging after it's been used.
એટલે જે દેશોમાં વ્યવસ્થા અને ક્ષમતા છે તે દેશોએ વધુ જવાબદારી ઉપાડવી પડશે. ઓસ્ટ્રેલિયન પેકેજિંગ કોવેનન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રુક ડોનલીએ જણાવ્યું કે આપણે ખાદ્ય પદાર્થ, પીણા, દવા, દરેક વસ્તુને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે તેવા પેકેજિંગ મટીરિયલ તો શોધી લીધા છે, પણ વસ્તુ વપરાઈ ગયા પછી પેકેજિંગ મટીરિયલનું શું થશે તે વિચાર્યું નથી.
The end game is no plastic pollution. We want it. Plastic is important because it protects our food and it keeps our medicine safe, but we haven't managed it well at the end of life. When we've finished using it, we haven't had a solution for what happens to it.
હવે પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ ઉદ્યોગોની પ્રદૂષણ સામેની લડતમાં રાજ્ય સરકારો પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે. ન્યૂ સાઉથ વેલ્સમાં આવતા વર્ષથી શરૂ કરી 2025 સુધીમાં તમામ પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક સ્ટ્રો, કટલરી અને માઇક્રોબીડ્સ પર પ્રતિબંધ આવી રહ્યો છે. તો 2030 સુધીમાં દરેક ઘરને વધેલા કે બગડી ગયેલા ખાદ્ય પદાર્થો માટે એક અલગ ડસ્ટબિન પૂરી પાડવામાં આવશે, જેથી બાયોગેસના ઉત્પાદન માટે આ કચરાનો ઉપયોગ કરી શકાય. તો વળી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે તો 2022ના અંત સુધીમાં જ, એટલે કે નિર્ધારિત ટાઈમટેબલ કરતાં 4 વર્ષ વહેલા પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત 31 ડિસેમ્બર 2021 સુધીમાં, એટલે કે આ વર્ષના અંતે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પાતળી પ્લાસ્ટિકની થેલીઓ ઉપરાંત પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ પ્લેટ, કપ, બોલ અને કટલરી, સ્ટાયરોફોમના કન્ટેનર એટલે કે ટેકઅવે માટે વપરાતા ફૂડ કન્ટેનર અને હિલિયમ બલૂન પર પ્રતિબંધ આવી જશે. ત્યારબાદ બીજા તબક્કામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વધુ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ 60 જેટલા સુપરમાર્કેટ અને વિવિધ કંપનીઓએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટેની યોજના રજૂ કરી છે અને વિવિધ રાજ્ય સરકારો પ્લાસ્ટિકની વસ્તુઓ પર કઈ તારીખથી પ્રતિબંધ મૂકવામાં આવશે તેનું ટાઈમટેબલ પણ જાહેર કરી રહી છે.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.